एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार जयंत खत्री वार्ता खरा बपोर ऑडियो पठन बीजल व्यास। अंगार झरता खरा बपोरे एक स्त्री पोताना झूपड़ाना उमरामा ऊभी ऊभी क्षितिज पर मीट माड़ी रही हती। जेठ महीनाना खरा बपोर हता। माटीनी दीवाल अने घासनी छतवाळा झूपड़ाना छायडामा पण दझाड़े एवी लू वाती हती। चारे दिशाओमां जेठ महीनाना शैतानी वायराओ घूमी रह्या हता। सामे विस्तरेला रणना मैदानोमां चक्कर भमर करती ऊंचे आब सुधी पहोंचती धूळनी डमरीओथी चारे दिशाओ ढळी पड़ी हती। झूपड़ाना खुल्ला बारणामांथी धसी आवती अने घासनी छतमांथी वरसती धूळ वच्चे भड़के बढ़ती लूथी दाजती आ स्त्री उंबरा उपर ऊभी हती ते क्षितिज तरफ सतत मीट माड़ी रही हती। छेक वहली बपोरथी ए स्पष्ट क्षितिजनी चौकी करी रही हती। सामेना सपाट मैदानों पर फरी वड़ती एनी वेधक दृष्टि क्यारे बेध्यान बनती नहोती देखाती। एनी आँखों पर थाकनो भार देखातो हतो। उमरा पर एकज अदामा थीजी गयेलो एनो देह आम तो स्वस्थ देखातो हतो पण एनी समग्र बेचैनी एना सूका रूपाळा चेहरा पर कदरूपी रेखाओ आंकी गई हती। आमने आम मध्याहन थवा आव्यो त्यारे ए स्त्रीनी भमती दृष्टिए धूणनी दौड़ी जती डमरी पाछळ एक ओळाने शोधी काढ्यो। एनी आँख चमकी उठी। एनी थीजी गयेली अदा विखेराई गई अने टट्टार बनी। ओळो नजीक आवतो गयो अने एनो आकार स्पष्ट देखातो थयो त्यारे ए स्त्रीना मोढ़ा पर अत्यार सुधी तंग रहेली रेखाओ कईक हळवी बनी। एनी गति मंद हती। ए बरडामांथी वाँको वड़ेलो हतो अने एनु माथू ढळेलू हतू। एना बेउ हाथ एनी बाजूमां लटकी रह्या हता। स्त्रीनी आँख फरीवार चमकी अने एनु मोढ़ू मरडाई गयो। आजे पण ए पुरुष खाली हाथे पाछो फर्यो जणातो हतो। जेम जेम ए घरनी नजीक आवतो गयो तेम तेम तेनी शक्ति खूटती जणाई। छेक घर नजीक आवी पहोंचता एना पग लथड़या। एणे पोताना बेउ हाथ ओटले नाखी दई आसरो लीधो। अतिशय वाँको वड़ी माथू छेक ज नीचू नाखी दई एणे जोरथी हाँफ्या कर्यो। चौमेर शांति छवाई हती। होलो तेतर बुलबुल कागड़ो के कोई पक्षी क्यांय उड़तू देखातू नहोतू। एक नानकड़ी टेकरीनी ओथे अने एक कूवाने आसरे वसेलू बारेक झूपड़ावाड़ू आ गामडू नीरव मृतपाय पड्यू हतू। ऊभा झीकाता जेठ मासना खरा बपोरना ताप नीचे धरती तरफड़ी रही हती। उमरे उभेली पेली स्त्री हजी ए पुरुष तरफ मीट माड़ी रही हती। अत्यार सुधी क्षितिजने खूंदीने पाछी वड़ेली एनी आँखों विश्राम लेती देखाती हती अने बेचैन रेखाओ विनानो एनो चेहरो बिल्कुल भानहीन बनी गयो हतो। हाँफता हाँफता पुरुषे एकवार स्त्री तरफ जोयू। ए वेळा एनी नजर स्त्रीनी नजर सामे अथड़ाई। एना चेहरा पर अणगमो अने तिरस्कार तरी आव्या। एणे त्वराथी फरी माथू नीचे ढाळी दीधू अने हाँफ्या कर्यू। आ स्त्री हजी आटली स्वस्थ अने शांत हती एमने? एनी आँखोमां आवकारनो भाव ज न हतो। ત્રણ દિવસના ભૂખમરા પછી પણ એના ચહેરાની ચમક હજી એવી જ તાજગી ભરી હતી। ખરેખર? પુરુષે ફરી માથું ઊંચું કરી તિરસ્કારથી સ્ત્રી તરફ જોયું। એણે હોઠ ખોલી દાંત ભીસ્યા ત્યારે ધૂળે ભર્યો એનો નિસ્તેજ ચહેરો વિકરાળ દેખાયો। બાઘા જેવી સામુ શું જોઈ રહી છે? નીચ હલકટ? પેલી સ્ત્રીએ પોતાની સ્વસ્થતા ગુમાવ્યા વગર બહારના પાછળ તૈયાર રાખેલો પાણીનો લોટો ઉચકી પુરુષના હાથમાં આપ્યો। લોટો ઝીલતા પુરુષનો હાથ જરા થથર્યો। એણે હથેળીમાં થોડું પાણી લઈ આંખે છાંટ્યું। એટલું જ થોડું પાણી એણે ડોક પાછળ રેડ્યું। એની ઠંડક અનુભવવા એ જરા થોભ્યો પછી એણે ઉતાવળે લોટાને હેઠે મૂક્યો। ગળાને પાણીનો સ્પર્શ થતાં જ એની આંખમાં ચમક આવી। એનામાં વધારાનો જીવ આવતો દેખાયો અને ઘડી એકમાં તો એ અડધો લોટો ગટગટાવી ગયો। મીટ માડી રહેલી પેલી સ્ત્રી એકદમ કૂદકો મારી ઓટલા પરથી હેઠે ઉતરી આવી અને એવી જ ઓચિંતી ઝડપથી એણે પુરુષના હોટેથી પાણીનો લોટો છીનવી લીધો। કોઈક ધાવતા બાળકને એની માના સ્તનથી બળજબરીથી અલગ કરતા જે દુઃખમય અતૃપ્તિનો ભાવ બાળકને મુખે જન્મે એવો ભાવ પેલા પુરુષના ચહેરા પર ફરી વળ્યો। લાવ પાણી લાવ, કહેતો પુરુષ વિફર્યો। એની હડપચી પરથી બે ચાર પાણીના ટીપા સૂકી ધૂળ પર ટપકી પડતા દેખાયા। બંને હાથે ઝાપટ મારી એણે સ્ત્રીને પકડવા પ્રયત્ન કર્યો। સ્ત્રીએ લોટાવાળો હાથ દૂર લઈ લીધો ત્યારે એણે ગુસ્સાથી એનો બીજો હાથ પકડી ખેંચ્યો અને મરડ્યો। રહેવા દો! પણ પેલી સ્ત્રીએ વેદનાથી બૂમ પાડી, તમે જાણો છો કે આવી લૂમાં રખડી આવ્યા પછી ઝાઝું પાણી ન પીવાય, તોય શા માટે મારા પર આટલો જુલમ ગુજારો છો? પુરુષે ફરી એકવાર નિર્દય રીતે સ્ત્રી તરફ જોયું અને એનો હાથ જવા દીધો। ઓટલો ચડી ઝૂંપડાના કમાન્ડને કઢંગી રીતે ધક્કો મારતા એ દાખલ થયો અને બારણા પાસે પાથરેલી ફાટેલી ગુણપાટ પર એ આડો થઈને પડ્યો. સ્ત્રી ઝૂંપડાના બારણા પાસે ઉંબરા નજીક બેઠી. એણે ધોમ ધકતી વેરાન ધરતી અને નિસ્તેજ આકાશ તરફ જોયા કર્યું. પૃથ્વીને આ છેડે દર ઉનાળે આવા ધોમ ધકતા બપોર ઉતરી પડતા. ત્યાંથી માત્ર અડધો ગાંવ જ દૂરથી રણનો વિસ્તાર શરૂ થતો. કઢાઈમાં સેકાતા લોટ જેવી ધકધકતી લાલ માટીવાળા અનંત દિસતા મેદાનો પર જીવલેણ વંટોળિયા ગુગવાતા, હુંકાર કરતા ઘૂમી રહેતા. એમની હડફેટમાં આવનાર કોઈ માનવી કે કોઈ પશુ અધ્ધર ઉચકાઈને દૂર ફેંકાઈ જતું. સૃષ્ટિનું એવું તાંડવ અહીં રચાતું. આવી મરીભૂમિથી માત્ર અડધો ગાંવ જ દૂર ટેકરી ઓથેના એક નાનકડા ઝૂંપડામાંથી એ પુરુષ વિષાદભરી નજરે આકાશમાં જોતો ફાટેલા ગુણપાઠ પર આડો થઈ પડ્યો હતો. અને પેલી સ્ત્રી પણ બારણાને અઢેલી સામેની નિર્જીવ ક્ષતિજ પર મીટ માડી રહી હતી. એ બેઉ સ્ત્રી પુરુષની જુવાનીના ખરા બપોર હતા. પુરુષ દેખાવે પાતળો પણ સશક્ત અને ઘાટીલા અવયવોવાળો હતો. સ્ત્રી ઊંચી પાતળી ફિક્કી અને કમનીય હતી. પુરુષ 22 વર્ષનો હતો, જ્યારે સ્ત્રી 19 દેખાતી હતી. બેઉ એક જ દિશાએ મીટ માડી રહ્યા હતા. તે વેળા બેઉના મુખ પર કશો ભાવ ન હતો, પણ પુરુષની આંખો નેમ વેધક હતી. ઢળી પડેલી પાપણોવાળી સ્ત્રીની આંખો અત્યારે સ્વપ્નશીલ દેખાતી હતી. દોડી આવતી ધૂળની એક ડમરી બારણામાં ધસી આવી. સ્ત્રીએ અને પુરુષે આંખો મીચી માથું ઢાળી દીધું. ઝૂંપડાનું એક બારણું જોરથી બાજુની દિવાલ સાથે અફડાયું. પવનનો ઝપાટો પસાર થઈ જતા સ્ત્રીના ચહેરા પર એક અણઓળખ્યો ભાવ જન્મતો દેખાયો. એની આંખો ઢળી પડી અને હોઠ થથર્યા. એ બોલી, કશું જ ન મળ્યું? પુરુષે પોતાનો ભાવહીન ચહેરો સ્ત્રી તરફ ફેરવ્યો, પછી પોતાની નજર બારણા બહાર મોકલતા જવાબ આપ્યો, જો થોડુંક દોડ્યો હોત તો મળ્યું હોત. પછી જરાવાર રહી ઉમેર્યું, એક હરણ પાણી વિના તરસે મરતું. દોડી દોડીને થાક્યું ત્યારે બેબાકડું બનીને ચાલ્યું જતું હતું. એનામાં લાંબુ દોડવાની શક્તિ નહોતી રહી. મેં એને દોડીને પકડી પાડ્યું હોત, પણ એટલું દોડ્યા પછી એને ઉચકીને આટલે લાંબે પાછા ફરવાની શક્તિ મારામાં નહોતી. હું એને જતું જોઈ રહ્યો અને પાછો ફર્યો. આટલું કહી પુરુષે માથું ઢાળી દઈ લાંબા થઈ સૂઈ જતા એક નિશ્વાસ છોડ્યો. એનાથી બોલાઈ જવાયું, નસીબ. સ્ત્રીના મનમાં એ શબ્દનો પ્રત્યાઘાત જન્મ્યો. એ મનમાં જ બબડી, મારા એ કમ નસીબ. એ બંનેને છેલ્લા 2 મહિનાથી અડધું પેટ ભરાય એટલું જ, માત્ર એક જ ટંગ ખાવા મળતું. પુરુષ રોજ રોજ તેતર પકડવાના ફાંસા બાંધી આવતો. ક્યારેક કોઈક દુર્ભાગી સસલું હાથ ચડી જતું. 2-3 કુટુંબ સાથે મળીને હરણ મારવા બહાર પડતા, પણ ભાગ્યે જ સફળ થતા. પણ છેલ્લા 3 દિવસથી તો એ બંનેને કશું કહેતા કશું જ ખાવાનું નહોતું મળ્યું. રોટલાનું એક બટકુંય નહીં, માંસનો એક કકડોય નહીં. વહેલી સવારથી શિકાર પાછળ ભમતો એ પુરુષ ખરે બપોરે ખાલી હાથે પાછો ફરતો હતો. એના પેટમાં ભૂખની લાઈ બળતી હતી અને પતિ કંઈક લાવશે એની આશાએ રાહ જોતી સ્ત્રી પણ હવે હતાશ બની હતી. એને ચૂપ બની માત્ર ક્ષતિજ તરફ જોયા કર્યું. એનું શાંત અસ્વસ્થ મૌન અને પુરુષના સાંભળી શકાય એ રીતે લાંબા ચાલતા શ્વાસોશ્વાસની ઝૂંપડામાંનું વાતાવરણ તંગ બન્યું હતું. વચ્ચે વચ્ચે પવનનો એકાદ સુસવાટો આવી જતો. ધૂળ ઉડી જતી, હૃદયો થાકી જતા અને પુનઃ મૃતપાય શાંતિ છવાતી. સ્ત્રીએ માથું ફેરવી ઊંધી ઘાલી લાંબા થયેલા સૂતેલા થાકેલા પુરુષ તરફ જોયું. જોતી જ રહી. એની નજર એના વાંકડિયા વાળ ઉપર થંભી ગઈ. થોડીવાર એના હોઠ કંપી ઉઠ્યા. એ કંપનને સમાવવાનો યત્ન કરવા જતા એની આંખમાં આંસુ ઉભરાયા અને રેલો બની ગાલે દડી રહ્યા. સ્ત્રી હળવેથી બોલી, હજીએ તમે એકવાર શહેરમાં જાઓ. સૂતેલા પુરુષે જમીન પર પોતાનું માથું સહેજ ઊંચું કર્યું અને સ્ત્રી તરફ તિરસ્કારની એક નજર નાખી, પછી માથું ઢાળી દેતા બોલ્યો, શહેરમાં શું મરવા જાઉં? દુભાયેલ સ્વરે સ્ત્રીએ કહ્યું, હું તમને મરવા જવા માટે કહેતી હોઈશ? હમણાં તમને શું થયું છે? આવું બોલી બોલીને મને શા માટે ટાઢા ડામ દો છો? કહી એ મોકળે મને રડી પડી. સ્ત્રીએ માથું ફેરવી ઊંધું ઘાલી લાંબા થઈને સૂતેલા થાકેલા પુરુષ તરફ જોયું. જરાવાર રહી અને ફરી બોલી, વૈશાખ અને જેઠની ખોરાકની તંગી કઈ 3 સાલની જ છે? એ તો આપણા જીવતર જોડે જડાયેલી છે. એટલે જ તમને કહું છું કે શહેરમાં જાઓ તો આપણે સદાના ભૂખમરામાંથી છૂટીએ. તે એકવાર હું નહોતો ગયો શહેરમાં? પુરુષ રોષમાં બેઠો થઈ જતા બોલ્યો, તે વેળા મારી જે વલે થઈ એ તું ક્યાં નથી જાણતી? ને તોય તું મને શહેરમાં જવાનું કહે છે? તે કંઈ બધી વખત એવું જ નથી બનતું. મોટા શહેરમાં મજૂરી કે નોકરી ક્યાંક તો મળી જશે ને? થોડીક ધીરજ જોઈએ. હવે આનાથી વધુ કેટલીક ધીરજ રાખું? આટલા વર્ષ તારું પેટ કોણે ભર્યું? મેં કે કોઈ બહારનાએ? તો એ બધું ધીરજ વિના બન્યું હશે? તું તો હવે બેકદર અને કમજાત બનતી જાય છે. મારા બોલવાનો અવળો અર્થ કરી શા માટે તમે ગુસ્સે થાવ છો? સ્ત્રી બોલી. બસ હવે એક અક્ષર વધુ બોલીને તો ગળે ટૂંપો દઈશ, કહેતા સ્ત્રીને પકડવા તેણે ઝડપથી હાથ લાંબો કર્યો. સ્ત્રી તરત ખસી ગઈ. ઘડીભેર એના તરફ ગુસ્સાથી જોઈ રહેતા પુરુષે પગ લંબાવ્યા અને આડા પડતા કહ્યું, જો હું તને છેલ્લી વાર કહું છું, મારે મરવું કબૂલ છે પણ શહેરમાં જવાનું નહીં. તું જે દાડે મને શહેરમાં જવાનું કહીશ તો તે દી મારી મારીને ઘરમાંથી કાઢી મૂકીશ, સમજી? એણે ફરી બેઠા થઈ જતા સ્ત્રી તરફ આંગળી ચીધી અને ગુસ્સાથી બૂમ પાડી, તને શહેરની શી ખબર? ગઈ છો કદી? ત્યાં તો લોકો આપણા જેવાના બોલ બોલની ઠેકડી ઉડાવે, આપણી વાત કોઈ સાંભળે નહીં, રાત પડતા એક મીઠો બોલ કે નાર પણ કોઈ ના મળે. એવી જગાએ પેટ પૂરતું ખાવાનું મળે તોય શા કામનું? ત્યાં એવું કૂતરા જેવું જીવતર જીવવા કરતાં અહીં માનવીની પેઠે કમોતે મરવું સારું. હું એવા શહેરમાં કોઈ દી પગ નહીં મૂકું. સ્ત્રી માથું નીચું કરી પગના અંગૂઠા વયે ભોંય ખોતરી રહી હતી. પુરુષે સતત એની સામે જોયા કર્યું. એ કશું બોલતી ન જણાય ત્યારે એણે ફરી બારણા બહાર જોયું. એનું મોઢું પડી ગયું અને એના હોઠ ધ્રુજવા લાગ્યા. સંભળાય અને દેખાય એવો નિશ્વાસ મૂકતા સ્ત્રી ઉઠી. માટીના એક હાંડલામાંથી પિત્તળનો વાડકો ઊંચકી એણે પુરુષની પડકે મૂક્યો અને હેત ભર્યું બોલી, લ્યો આટલું ખાઈને પાણી પી લ્યો. પુરુષે વાડકામાં જોયું. એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ. અડધો વેત લાંબો અને બે આંગળ પહોળો એક તેલભીનો માંસનો કકડો વાડકામાં પડ્યો હતો. ક્યાંથી લાવી? પડોશણે આપ્યો? તું માંગવા ગઈ હતી? ના, એ પોતાની મેળે જ આપી ગઈ. હે? કહેતા પુરુષના મોં પરથી ઓચિંતો નૂર ઉડી ગયો. માંસના ટુકડા પર મંડાઈ રહેલી એની આંખો બેધ્યાન બની ગઈ. એણે હોઠ મરડ્યા. એના ભૂખમરાની એ ગામના બધા રહેવાસીઓને હવે ખબર પડી ગઈ હતી. એને કોઈને કોઈ હવે થોડું ખાવાનું મોકલતું રહેશે. અત્યાર સુધીના પોતાના જીવનનો આ પહેલો જ પ્રસંગ હતો. એણે વાડકામાંના માંસના ટુકડા તરફ નિરખી નિરખીને જોયા કર્યું. એના જેવા જ કોઈ અર્ધભૂખ્યા માનવીએ મોકલેલો એ દયાનો ટુકડો હતો. ખેરાત હતી. એનો જીવ ઉકળી ઉઠ્યો. ગામ લોકો એને હવે લાચાર અને તાકાત વિનાનો સમજવા લાગ્યા. શું પોતે એટલો હેઠો પડ્યો હતો? એણે વાડકાને હડસેલીને દૂર કર્યો અને બેઉ હાથ વચ્ચે માથું મૂકી એ ફાટેલા ગુણપાઠ પર ઊંધો સૂઈ ગયો. સ્ત્રી ઉઠીને હળવેકથી એની પડખે બેઠી અને કહ્યું, નાહકનો જીવ ના બાળો, આ તો હવે જીવ ટકાવવાની વાત છે, માટે ઊઠો ને આટલું ખાઈને પાણી પી લ્યો. આટલું કહી સ્ત્રીએ નીચા નમીને એના મેલા વાંકડિયા વાળ પર વહાલથી હાથ ફેરવ્યો. સ્ત્રીનો હાથ અડતા જ પુરુષ ઝડપથી પડખો વાળી અને બોલ્યો, ચાલ દૂર ખસ, મને અડતી નહીં, કમજાત. સ્ત્રી મોઢું મળીને ના છૂટકે પાછી હટી અને બાળાને હટેલીને ફરી બેઠી. કશું ન બન્યાની થોડી ઘડીઓ વીતી. ફરી એકવાર પવનનો ઝપાટો આવતો સંભળાયો. પુરુષે ઝડપથી ઊંચા થતા વાડકા પર પોતાનો હાથ પંજો ઢાંકી દીધો. ધૂળનું ધસી આવેલું વાદળ ઝૂંપડાની જુદી જુદી વસ્તુઓ પર પથરાવા લાગ્યું. થોડી વારે અંદરનું વાતાવરણ સ્વચ્છ બન્યું ત્યારે એ પુરુષે માંસનો કકડો પોતાના મોઢામાં મૂક્યો અને ચાવવા લાગ્યો. સ્ત્રીએ એને આંખને ખૂણેથી જોયો અને પાણીનો લોટો ઉચકીને એની બાજુમાં મૂક્યો. માંસનો કકડો ગળી જઈ પાણી પી પુરુષે પીઠ ફેરવીને ઉભેલી સ્ત્રી તરફ નજર ફેરવી. કેવી અગ્નિશિખા સરખી પાતળી અને વળાંક ભર્યા અંગોવાળી હતી એ! એના કાન પાછળ વાંકી વળેલી એના વાળની લટો એની ગરદનને છૂમી રહી હતી. સૂકો નમણો ચહેરો, ચીણું નાક, બેઉ પડખે પાણીના રેલા જેવા વહેતા એના હાથ, એ સ્ત્રીના દેહમાં કેટકેટલું સુખ ભર્યું હતું. ઝૂંપડામાં શાંતિ છવાઈ હતી. સ્ત્રીની ડોક પર થંભી ગયેલી પુરુષની નજર ત્યાંથી ઉતરીને એના આખા દેહ પર ફરી વળી શિકારીની અદાથી એ સંભાળપૂર્વક ઊભો થયો અને હળવેથી એક ડગલું આગળ વધ્યો. ઉંબરામાં સ્થિર ઊભેલી સ્ત્રી પાછળ સરતા એણે ઓચિંતી ઝડપથી એના બેઉ ખભા પકડ્યા. સ્ત્રી સહેજ ચમકી પણ કશું બોલી નહીં. એનો આખો દેહ હચમચી ઉઠ્યો. સ્ત્રીની સુંદર નાજુક ગરદન આટલી નજીક જોઈ પુરુષે ઊંડો શ્વાસ લઈ મોઢું ખોલ્યું અને ઝડપથી પોતાનું માથું નમાવી એણે સ્ત્રીની ગરદનમાં બટકું ભર્યું. વોય! કહીં બૂમ પાડતી અને ફાંસામાં સપડાયેલું કોઈ જાનવર છૂટું થવા પ્રયત્ન કરે એ રીતે એણે પુરુષથી અળગી થવા બળ કર્યું. પુરુષે પોતાના પંજાથી એના ખભા પર થોડુંક વધારે જોર દઈ છેક નજીક ખેંચી એને પોતાની છાતી સાથે ચાંપી થોડીકવાર એને એમને એમ પકડી રાખી પછી જતી કરી. એક બેહુદુ હાસ્ય એના મોઢા પર ફરી વળ્યું. સ્ત્રી તરત જ દૂર હટી ગઈ. કંઈક આશ્ચર્યથી અને કંઈક મીઠા રોષથી એણે પુરુષ તરફ જોયું. પછી પોતાનો કમખો થોડો હેઠો કરી પુરુષે જ્યાં બટકું ભર્યું હતું એ તરફ પોતાની ગરદન ફેરવી વાંકી આંખે જોયું. હાય હાય, કેવું બટકું ભરી લીધું! કેવા નઠોર છો તમે! કહી આખા દેહને એક ગજબના લટકાથી વળ દેતી, આંખો નચાવી એ વધારે દૂર હટી અને પુરુષ સામે સૂચક હસતી ઊભી. એ હાસ્યના આમંત્રણે પુરુષને પરવશ બનાવ્યો. એણે એક કૂદકો મારી એને ફરી પકડી. જવા દો, જવા દો, કહેતી કિલકિલ હસતી એ સહેલાઈથી એના હાથમાં સરી પડી. એણે એને બંને બાહુઓથી ભેગી કરી પોતાની છાતીમાં સમાવી. અવાક બની એ એકીટસે એની આંખોમાં જોતી રહી. એના ભીના ઊના શ્વાસોશ્વાસ પુરુષના ગાલ ઉપર અથડાયા ત્યારે એ વધારે ઉશ્કેરાયો. પોતાની છાતી સાથે જકડાયેલી સ્ત્રી પર એણે બંને બાહુએ વધારે જોરથી ભીસ્યા. એ બળના અતિરેકથી સ્પષ્ટ રેખાઓ એના ચહેરા પર ઉપસી આવી. એના બાહુઓની ભીસથી કચડાતી સ્ત્રી ઓહ ઓહ ના સિત્કાર બોલી ગઈ. એણે વધારે બળ અજમાવ્યું અને એનો ચહેરો ભયંકર રીતે વિકરાળ દેખાયો. ત્યાં તો ઓચિંતાના એના બાહુઓ કંપવા લાગ્યા. એ સ્ત્રી પરથી પકડ એની ઢીલી થતી અનુભવાઈ. એનું ગળું રૂંધાયું, આંખે અંધારા વળ્યા અને શ્વાસ ભરાઈ આવતા એની છાતી હાંફવા લાગી. પુરુષને બીક લાગી કે બે ઘડી આવીને આવી વિતશે તો આ સ્ત્રી એના હાથમાંથી હેઠી પડશે. એ ખ્યાલ આવતા જ તેણે એક જબ્બર પ્રયત્ન કરી પોતાના બાહુઓને સ્થિર કરવા બળ કર્યું. પણ તેમ કરવા જતાં એ કંપ એના આખા શરીરે ફરી વળ્યો અને એના પગ ધ્રુજવા લાગ્યા. એની આંખ આડે મેઘલી રાત જેવા અંધારા ફરી વળ્યા. એ સ્ત્રી એના હાથમાંથી સરતી ઢગલો થઈને જમીન પર ઢળી પડી. પડતા બચવા પુરુષે ઉતાવળે બારણાનો ટેકો લીધો. હાથ પર માથું ઢાળી એને હાંફ્યા કર્યું. એના અંગે અંગ કાપતા રહ્યા. થોડી વારે એની આંખ આડેથી અંધારા ખસ્યા ત્યારે એણે પહેલી નજર સ્ત્રી તરફ ફેરવી. એ ઢગલો થઈને પડી હતી. ત્યાં એ જ સ્થિતિમાં પડી રહેતા તિરસ્કારથી એકધારી પુરુષ સામે જોઈ રહી હતી. એ નજરના તીર એના કબજાની આરપાર નીકળી ગયા. પુરુષે પોતાની સર્વશક્તિ છિન્ન વિચ્છિન્ન થતી અનુભવી. અત્યાર સુધી કાબૂમાં રહેલો પુરુષનો મિજાજ ઓચિંતાનો બેકાબુ બન્યો. એણે બારણાને પકડી અને જોરથી ભીત સાથે અફાડ્યું અને બીજે બારણે ટેકો દઈ ઊભો. એને વધારે હાફ ચડવા લાગી ત્યારે પાણીના લોટાને લાત મારી એણે ઝૂંપડા બહાર ફેંક્યો અને તોય એ સ્ત્રી પડી હતી એ જ સ્થિતિમાં પડી રહેતા બેરહમ બની પોતાની નજરના કાતિલ તીર પુરુષના કાળજા પર છોડી રહી હતી. એણે બંને બાળાને પકડી એકબીજા સાથે જોરથી અફાડ્યા. પુરુષે બળ કરી આંખો મીચી નીચેલા હોઠને દાંત વચ્ચે કચડ્યો. આંગળીઓના નખ હથળીઓમાં ખૂંચે એવા જોરથી એને મુઠ્ઠીઓ વાળી. પોતાની જાત પરનો સરી જતો કાબૂ પાછો મેળવવા એણે છેલ્લો ભગીરથ પ્રયત્ન કર્યો. રણના મેદાનો પર બેફામ ભ્રમણ કરતા માતરિક્ષાએ ચારે દિશાઓ આડાધૂળના પડદા ઢાળી દીધા હતા. બળવાન પવનનો એક ઝપાટો ટેકરીને પડખે અથડાયો અને કોઈક બે ખડક વચ્ચેથી ઘૂંઘવાટ કરતું પસાર થતું સંભળાયું. એના બે દાંત વચ્ચે દબાયેલા હોઠમાંથી નીકળતા લોહીના 4-6 ટીપાનો રેલો પુરુષની હડપચી પર થીજી ગયેલો દેખાયો. વેર વિખેર કરી નાખે એવા અંગનો પરિકંપ અને એની અસહ્ય બેચેન વ્યથાના અનુભવની કેટલી ઘડીઓ પસાર થઈ ત્યારે આખરે એના શ્વાસોશ્વાસ હળવા ચાલવા લાગ્યા અને તંગ બનેલ એના સ્નાયુઓ શિથિલ થતા એનો કંપ ઓછો થયો. એક ઊંડો શ્વાસ છાતીમાં ભરી એ ટટ્ટાર થયો. ગરદન પાછળ હાથ મૂકી બંને પગ પહોળા કરી એ થોડીવાર સ્થિર થઈ ઊભો. વેર વિખેર કપડાવાળી મોહિની જેવી એ સ્ત્રી હજી ઢગલો થઈ જમીન પર પડી હતી અને હજી એની મોટી ભૂરી આંખો એવી જ વેધક મીટ માડી રહી હતી. પુરુષે મોઢું મળ્યું અને ફરી બેકાબુ બનવા જતા પોતાના મિજાજ પર એણે જુલમ ગુજાર્યો. આ ભૂખમરા પછી પણ એ કમજાત ઔરતની આંખમાં એની જોવાની ભડકે બળતી હતી. આ સ્ત્રી માટે એના હૃદયમાં એક ભયંકર તિરસ્કૃત અણગમો જન્મ્યો. એ વિકૃત ભાવને કારણે એનું મોઢું વિચિત્ર રીતે મરડાયું. એના સારાય દેહના સ્નાયુઓ ફરી તંગ બન્યા. એણે ઓચિંતાને એક પગ ઉચક્યો અને સ્ત્રીના વાસામાં જોરથી લાત મારી. નફ્ફટ, શૈતાન, બેઈમાન, ઓય! સ્ત્રીએ વેદનાથી ઊંડી ચીસ પાડી. ઉતાવળે પડખું ફેરવી ઝૂંપડાના ખૂણામાં ટૂંટ્યું વાડી પડી રહેતા એ જોરથી રડવા લાગી. પુરુષના મોઢા પર સંતોષની લાગણી ફરી વળી. ઝૂંપડાના અંધારા અજવાળામાં લાલ માટી હવા બનીને ઉડી રહી હતી. કેટલી ઘડીઓ વીતી તોય સ્ત્રીનું રુદન અટકતું નહોતું. એ વિફરેલો પુરુષ પણ હજી શાંત બની ફાટેલા ગુણપાઠ પર આડો થઈ પડ્યો હતો. ત્યાં ઝૂંપડા બહાર એક બૂમ સંભળાઈ. અમ્મા, ઓ અમ્મા, એક રોટીનો ટુકડો આપ, અનાજનો એક કોળિયો અને પાણીનો એક લોટો, ઓ અમ્મા. કોઈક ફકીર ઓટલા આગળ ભીખ માંગી રહ્યો હતો. વચ્ચે વચ્ચે અટકતો એનો અવાજ બેસી ગયેલો સંભળાતો હતો. અરે ઓ અમ્મા વાળી, પુરુષે ઝૂંપડાની અંદર જ રાડ પાડી. ખરે બપોરે રાડો પાડીને શા માટે હેરાન કરે છે? ચાલ આગળ, ચાલવા માંડ. એક નાનો રોટીનો ટુકડો આપ બચ્ચા, ગરીબ નવાઝ તને ઘણું આપશે. પેલી સ્ત્રી ઝૂંપડામાં રડતી બંધ પડી. ઘરમાં ના હોય તોય ચોરી કરીને આપું તને? બીજાના પસીનાનો રોટલો ખાઈ પેટ ભરતા શરમાતો નથી? કહેતો પુરુષ ઉંબરા પર આવી ઊભો. શરમાઉં છું બેટા, ફકીર ઓટલાનું ઓઠિંગણ લેતા લેતા બોલ્યો. પણ ખુદા તાલાએ મને લાચાર બનાવ્યો છે, આ જો. એવું કહી લચી પડેલી ચામડીવાળા ઝીણા હાથ એણે ઊંચા કર્યા. હાથની આંગળીઓ અવિરત ગતિમાં ઊંચા નીચા થયા કરતી હતી. સાંકળ સરખી એને ઝીલી ટોક પર એનું ખોપરી જેવું દેખાતું નાનું માથું પણ ડોલ્યા કરતું હતું. લાચાર હો તો મરી જા, દુનિયામાં શું કામનો છે હવે તું? ખુદા મોત પણ નથી મોકલતો અને તું કોઈના જમણ ઓછા કરતા ફર્યા કરે છે એમ ને? બસ ઘણું થયું, આગળ ચાલવા માંડ, કહી પુરુષે બાળાને ધક્કો માર્યો અને ધમકીનો હાથ ફકીર તરફ લંબાવ્યો. ઓ બાબા, ફકીરે પોતાનો દોડી જેવો હાથ લાંબો કરી આજીજી ગુજારી. ફકીરને જાકારો ન દે, ચાર ગૌ પગે ચાલીને આવ્યો છું, સામે ઝૂંપડે પહોંચવાની પણ હવે આ પગમાં તાકાત નથી રહી. એક ટુકડો આપીશ તો એના જોરે હું આગળ ચાલ્યો જઈશ. ઉશ્કેરાઈથી પુરુષ ઉંબરા પરથી ઓટલે ઘસી આવ્યો અને કહ્યું, એક શબ્દ વધારે બોલ્યો છે ને તો ધક્કો મારી દૂર કરીશ. પેલી સ્ત્રી બેઠી થઈને ઉંબરે આવી ઊભી. બાબા, મિસ્કિન પર ખોફ કરવો દુરસ્ત નથી, કહી ફકીરે પોતાનો બે હાથ ઊંચા કર્યા અને એમ કહેતા કહેતા તો એનું દેહ લથડ્યું ખાઈ ગયું. ઉંબરા પરથી આંખો વિકાસીને જોઈ રહેલી પેલી સ્ત્રીને આ ફકીર જીવનને છેડે પહોંચેલા આદમી જેવો દેખાયો. જાણે એક જીવતું મૈયત, રોટલીનો એક ટુકડો પણ ઘરમાં હોત તો એને જરૂર આપત અને એની દુઆ પોતે લેત, એવું સ્ત્રીએ મનમાં વિચાર્યું. તું એમ નહીં જાય, ઊભો રહે હરામ ઝાદા, કહી પુરુષ ડાંગ ઉચકીને ઓટલા પર એક ડગલું આગળ વધવા જતો હતો ત્યાં સ્ત્રીએ એનો હાથ પકડીને રોક્યો. રહેવા દો ને, ઘરડો છે બિચારો, બૂમો મારીને થાકશે એટલે આપ મેળે જતો રહેશે. અમ્મા, આ પગમાં તાકાત હોત ને તો પહેલે જાકારે ચાલ્યો જ ગયો હોત. હવે તો મોતને સાથે લઈને ભમું છું તો ભલે મારી કબર જ અહીં થાય. એમ કે, પુરુષ બરાડ્યો. સ્ત્રીએ ડાંગ પકડી રહેલા એના હાથને થથરતો જોયો અને એ ચમકી ભીસેલા દાંતવાળું પુરુષનું મોઢું ભયજનક ભાસ્યું. તો થોભ, હમણાં જ તારી કબર કરું છું. એણે જોરથી ડાંગ ફેરવી એ ડાંગ ફકીરના માથા પર ઉતરી હોત પણ ના ના, તમને મારા સમ છે, કહી એ સ્ત્રી એના હાથને વળગી પડી અને ચૂકેલી ડાંગ ઓટલાની ધાર પર અફડાઈ અને ત્યાંથી એક માટીના ઢેફાને છૂટું કરતી ગઈ. માનવીનું વિકૃત મન કેવી ભયંકર ઘટનાઓ સર્જી શકે છે. એથી તદ્દન અજ્ઞાત એ ફકીર ઓટલાને ખૂણે ઘૂંટણથી અઢેલીને ઊભો હતો. ફિક્કી કીકીઓવાળી, ધૂળે ભરેલી અને સૂજેલી એની આંખોમાં નરી મૂઢતા ભરી હતી. એણે પોતાની અડધી જિંદગી પશુની પેઠે ખોરાકની શોધમાં ભટકતા વિતાવી હતી. પરિણામે એણે ઘણા માનવ લક્ષણો ગુમાવ્યા હતા અને નામ ચૂકેલો ડાંગનો જીવલેણ ફટકો અને આ લોહી તરસ્યો પુરુષ એનામાં ભયની લાગણી જન્માવી શક્યા નહીં. હવે છેલ્લી વાર કહું છું કે અહીંથી ચાલ્યો જા, સ્ત્રીને બીજે હાથે અળગી કરવાનો યત્ન કરતા પુરુષ બરાડ્યો. જોરથી પુરુષના હાથને વળગી રહેતા અને ઝૂંપડાની અંદરના ભાગ તરફ ખેંચી જવાનો યત્ન કરતા સ્ત્રી ફકીરને સંબોધી બોલી, ખુદાને ખાતર ચાલ્યા જાઓ ભાઈ. પણ ફકીર ત્યાંથી ખસ્યો નહીં, પણ કૂતરાની જેમ એણે બેઉ સામે ટગર ટગર જોયા કર્યું. આ આ હરામઝાદો, કહેતા પુરુષે અત્યંત ક્રોધમાં આવી સ્ત્રીના હાથ પર મુક્કો મારી એણે અળગી કરી અને પછી એના સાથળ પર એક લાત લગાવી એને ઉંમરા પરથી ઝૂંપડામાં ફેંકી. અરે ઉભારો, કહેતી ત્વરાથી ઉઠતી સ્ત્રી પુરુષને રોકે એ પહેલા તો પુરુષે જોરથી ડાંગ હુલાવી ફકીરની છાતીમાં ભાલાની પેઠે મારી. વા અલ્લાહ, કરતો એ બુઢ્ઢો દુબળો ફકીર ઓટલા પાસેથી ધૂળવાળી જમીન પર અફડાયો. ધૂળનું એક નાનું વાદળ જમીન પર ઉડ્યું અને ચોમેર વિખરાયું. રાંડવા જેવી ફકીરની ઝીણી ડોક પર એના માથાએ વળ ખાધો. એના પગ ઘૂંટણમાંથી જરા ઊંચા થયા અને પછી જોરથી લાંબા ફેંકાઈ ગયા. બધાએ સ્નાયુઓ આંચકીથી ખેંચાયા અને એનું શરીર કઢંગી રીતે મરડાયું. બીજી જ ઘડીએ એનું માથું ઢળી પડ્યું અને આંખો ખુલ્લી રહી ગઈ. અરે તમે આ શું કર્યું, કહેતી સ્ત્રી એક કૂદકે ઓટલો ઉતરી એ ફકીરના મૃતદેહ પર નીચી નમી. એણે ફકીરની છાતીએ હાથ મૂક્યો અને માથું હલાવી જોયું. પછી પોતાનું માથું ઊંચું કરી પુરુષ સામે ફાટી આંખે જોતા કહ્યું, તમે આનો જીવ લીધો? સ્ત્રીનું રુદન સાંભળી દૂરના ઝૂંપડામાંથી લોકો બહાર નીકળ્યા અને એ ઝૂંપડા તરફ આવવા લાગ્યા. ક્રોધથી કંપતા પુરુષના હાથમાંથી ડાંગ સરી જઈ ઓટલે પડી. એના અંગના સ્નાયુઓને તાતણે તાતણે એણે ખેંચતાણ થતી અનુભવી અને એ બેચેનીના સભાન અનુભવથી એનું ગળું રૂંધાયું. એણે બેબાકડી આંખે ચોમેર જોયું. ઉપરા ઉપરી પવનના બે ત્રણ ઝપાટા આવ્યા અને હુંકાર કરી પસાર થઈ ગયા. એમની પાછળ ધૂળનું એક મોટું વાદળ આસમાનમાં ઊંચે ચડતું દેખાયું. આંખ આડા હાથ દઈ વાંકો વળી એ ધ્રુજતો ઊભો. ધૂળનું વાદળ વિખરાતા એણે જોયું તો કુદરતે જાણે એ ફકીરના મૃતદેહ પર લાલ કફન ઉઢાડ્યું હોય એવી લાલ માટી એના શરીર ઉપર બધે છવાઈ ગઈ હતી. પુરુષે આંખોને વધારે ઝીણી કરી અને હાથની મુઠ્ઠીઓને વધારે જોરથી વાળી એને દાંત કચકચાવ્યા. ફકીરના શબની પડખે બેસીને રુદન કરતી પેલી સ્ત્રીને જોઈ એને આખે શરીરે બેચેનીનો ભયંકર કંપ ફરી વળ્યો. કંઈકનું કંઈક કરી નાખવા એ ફરી ઉશ્કેરાયો. ઓટલે પડેલી ડાંગને ઉચકવા એ નીચે વળ્યો. ત્યાં તો પોતાના ઝૂંપડા નજીક આવી પહોંચેલા લોકોના ટોળા તરફ એની નજર ગઈ. એ તરત જ પાછો ટટ્ટાર થઈ ગયો. એણે જોયું તો બધાની આંખ એના પર જ મંડાઈ હતી. પાસે આવીને એ સૌ આ સ્ત્રી પુરુષને અને ફકીરના મૈયતને ઘેરીને ઊભા. શું થયું? બે ચાર જણે એકી સાથે પૂછ્યું. ત્યાં આવી પહોંચેલી બે સ્ત્રીઓએ રુદન કરતી પેલી સ્ત્રીના હાથ પકડી એને ઊભી કરી. પુરુષે મોઢેથી કડંગી રીતે બોલવાનું શરૂ કર્યું. મેં એને કેટલી વાર કહ્યું કે અમારી પાસે કંઈ જ ખાવાનું નથી, તો એ ખસ્યો જ નહીં. અમે પોતે 3 દિના ભૂખ્યા છીએ તો એને ક્યાંથી આપીએ? એનો અવાજ ધ્રુજતો હતો અને શબ્દો અટકતા હતા. ટોળામાંના એકે કહ્યું, એને મારી પાસે મોકલવો હતો ને, હું તો એને કંઈ આપત જ. પણ એ મૂવો કેમ કરતા? બધા મરે છે એમ પૂછનાર તરફ વક્ર દ્રષ્ટિ ફેરવી એણે કહ્યું, પગે સોજા હતા ને આવી લૂમાં 4 ગૌ ચાલીને આવ્યો હતો. મારી પાસે ખાવાનું માંગ્યું, મેં ના કહી તોય પણ સમજે જ નહીં. પછી એકે પૂછ્યું, પછી શું પૂછો છો? મેં ઓછો એને મારી નાખ્યો છે? પુરુષે એ પ્રશ્ન પૂછનાર તરફ ધ્રુજતો હાથ લાંબો કર્યો અને રાડ પાડી. મારે ઓટલેથી દૂર કરવા મેં એને જરા જેટલો ધક્કો માર્યો કે તરત જ એ બેભાન હેઠો પડ્યો ને મરી ગયો. એમાં હું શું કરું? બધી આંખો એના પર મંડાઈ રહી. એ બધી જ આંખો ગમગીન હતી. ભયંકર શાંતિ છવાઈ રહી હતી. કોઈ કંઈ બોલતું જણાયું નહીં એટલે પુરુષે ટોળા પરથી પોતાની નજર ઉચકી ચોમેર જોયું. ન સહેવાતી બેચેનીને સમાવવા એણે એક ઊંડો શ્વાસ ભરી છાતી પહોળી કરી. એની નજર અંતે ફરતી પોતાની સ્ત્રી પર પહોંચી. માથું નીચું કરી એ હજી ડૂસક્યા જ કરતી હતી. એના દરેક ડૂસકા સાથે એના દેહનું માળખું હાલી ઉઠતું હતું. કોણ જાણે કેમ પણ એ પુરુષનો આત્મા અત્યંત દુભાઈ ગયો અને એનો ચહેરો એકદમ પડી ગયો. હળવા શ્વાસ ભરતા એણે દયામણી નજરે ટોળા તરફ જોયું અને ફરી એકવાર અનંત ધરતી પર પોતાની દ્રષ્ટિને ભ્રમણ કરવા મોકલી આપી. એ પછી કોઈએ એને વધારે પ્રશ્ન પૂછ્યા નહીં. એકબીજા સાથે વાતો કરતા લોકોની વાતમાં કે એમની પ્રવૃત્તિમાં એ પુરુષને રસ નહોતો. બેધ્યાન અને અસ્વસ્થ ભાવે એણે દૂર દૂર જોયા કર્યું. 5-6 પુરુષો વાતો કરતા દૂરના ઝૂંપડા તરફ જતા દેખાયા. બાકીના કેટલાક ઝૂંપડાની ઓથે અને કેટલાક ઓટલા આગળ બીડી ફૂંકતા વાતો કરતા બેઠા. એમાંના કોઈએ આ પુરુષ સાથે વાતો કરવાનો પ્રસંગ શોધ્યો નહીં. કોઈએ એની હાજરી તરફ લક્ષ્ય આપ્યું નહીં. સામેને ઝૂંપડે ગયેલા માણસો એક ખાલી જનાજો ઉચકી આવ્યા ત્યારે ત્યાં બેઠેલા બધા એકી સાથે ઉઠ્યા. જનાજામાં તેમણે ફકીરના શબને સુવડાવ્યું, એના પર કફન ઢાંક્યું અને બધાએ એનો જનાજો કાઢ્યો. પેલો પુરુષ પણ એની સાથે ચાલ્યો. વાવની બાજુમાં એક નાનકડા ઝાડના છાંયડાની નીચે એને દફનાવી લોકોએ ત્યાં કબરની આકારના નાના નાના પથરાઓ ગોઠવ્યા. પછી ગમગીન ચહેરે સૌ પોતપોતાને ઝૂંપડે પાછા ફર્યા. પુરુષ પણ પોતાના ઝૂંપડા તરફ વળ્યો. પશ્ચિમની ક્ષિતિજ પર પ્રકાશ ગુમાવતો સૂર્ય ધૂળની મેલી આંધીમાં અદૃશ્ય થતો દેખાયો. એક બુલબુલ ક્યાંકથી ઉડી આવી ઝૂંપડાની ટોચ પર બેઠું અને ગાનમાં લીન થયું. જમણી તરફના રણ વિસ્તાર પર હજી ઝંઝવાતી વાયરા વાતા હતા. આકાશ હેઠું ઉતરી આવ્યું હતું અને ચૂપકીદી વધારે ઘેરી બની હતી. અંધારા ઉતરી આવવાની તૈયારી હતી. પોતાના ઝૂંપડા નજીક આવી પહોંચતા પુરુષે સ્ત્રીને ઉંબરા ઉપર ઊભેલી જોઈ. આઘાત લાગ્યો હોય એમ ઓચિંતાનો આગળ વધતો અટકી ગયો. સ્ત્રી એક ધારું એની સામે જોઈ રહી હતી. એણે પોતાનો દેહને સંકોચ્યો, માથું ઢાળી દીધું અને ભારે પગ આગળ ફરતો એ ધીમી ગતિએ આગળ વધ્યો. ઓટલો ચડતા એનું મન ઊંડું પેસી ગયું. બારણા આગળ સ્ત્રીની છેક બાજુમાંથી પસાર થતા એ અંદર બેઠો. સ્ત્રી પણ તરત જ એની પાછળ ઝૂંપડાના અંધારામાં દાખલ થઈ. ચોમેર રાત્રિના ઘોર અંધારા છાઈ ગયા. દિવસ કરતા વધારે તોફાની પવનના વાવ શરૂ થયા. બંધ બારણા ક્યારે હચમચી ઉઠતા, કોઈક બળવાન ઝાપટાને તમાચો ખાઈને ક્યારેક એ ઝૂંપડાની છત ચીંચાટ કરવા માંડતી. મોડી રાતે ઘનઘોર અંધારા વચ્ચે ઝૂંપડામાંથી બહાર આવતું એક રુદન પવનના એક ઝાપટા પર સવાર બની ઉડવા લાગ્યું. બેફામ થઈ દોડતો એ પવનનો સુસવાટો ટેકરીને પડખે અથડાયો અને એના ઢોળા ઉપર પેલું રુદન વેરાઈ ગયું.